ધૈર્યશાલી ના ગમે તેવા આપત્તિના સમયમાં પોતાનું બેલેન્સ ન ગુમાવે હે માં, એને આપ સંત સમજો. તો આપત્તિના સમયમાં બેલેન્સ રાખવું બહુ ગહન હોય છે, બહુ ગહન હોય છે. બાલ ભલા ગુમાવી દે ભલ ભલા, ધુરંધરો પણ ઝૂકી જતા હોય છે આપત્તિના સમયમાં, ધુરંધરો પણ બેલેન્સ ગુમાવી દેતા હોય છે. માં આપત્તિના સમયમાં પણ લેશ માત્ર બેલેન્સ ને ગુમાવીને આપ સંત સમજો. ત્યક્ત્વા ગ્રામ કથા વાર્તા સત્શાસ્ત્ર વેશનસ્તથા વિષયા શક્તિ રહિતા આસ્તિકાશ્ચ વિવેકિન. જેને ગ્રામ્ય કથા વાર્તાનો ત્યાગ કર્યો છે, સત્શાસ્ત્ર વાંચવા અને સાંભળવા એનું જેને વ્યસન પડી ગયું છે માં, એને આપ સંત સમજો. વ્યસન પાડજો, વ્યસન પાડજો, પણ બીડી તમાકુ માવાના નહીં, સત્શાસ્ત્ર વાંચવાના અને સાંભળવાના. હે માં વિષયાશક્તિ રહિતા, વિષયમાં કોઈ જગ્યાએ આશક્તિ નથી, એને આપ સંત સમજો. આસ્તિકાશ્ચ વિવેકિન, શાસ્ત્રમાં જે વાત જેમ લખી છે એવા તેમ જ છે, એમાં કદી એને સંશય ન થાય, એને આપ સંત સમજો. ન તો ભક્ત જેનો શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખો બહુ ગહન છે, અને પ્રગટ ભગવાન હોય ત્યારે ભગવાનની ક્રિયામાં પણ વિશ્વાસ રાખો બહુ ગહન છે. મારો ઠાકર જે કરતો હશે બરાબર કરતો હશે, જેમ કરતો હશે એમ બરાબર કરતો હશે, એવી હા પડવી બહુ ગહન છે. સામાન્ય પુરુષ અને મહાપુરુષોના જેનો વસ આટલો જ મૂળભૂત ભેદ છે. મહાપુરુષોનું વિચરણ અને મહાપુરુષનો વિચાર એ સામાન્ય જીવના વિચાર કરતા કંઈક અદ્વિતીય હોય છે. યાદ કરો પંઢરપુરને, ફરીવાર યાદ કરીએ. એક દાડો પંઢરપુરની અંદર સંત જ્ઞાનેશ્વર, તુકારામજી, તુલસીદાસજી, નરસિંહ મહેતા બધા ભેળા થઈ ગયા એકી સાથે, કારણ કે બધા સમકાલીન સંતો થયા. એકનાથજી ઠાકોરજીને આગળ ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરે, હે કૃપાનાથ, તે બહુ મોટી દયા કરી, બહુ મોટી મહેર કરી છે, એવું કયા ગુરુ ઘરવાળું આપ્યું છે માલિક જેથી કરીને ભજન ખૂબ થાય છે. ક્યારેક હું આળસ કરી જાઉં તો મને પ્રોત્સાહન આપે છે, હું જાગું પહેલા જાગી જાય, હું સુ પછી સુવે, હું જમું પછી જમે, બહુ કયા ગુરુ ઘરવાળું આપ્યું છે, કોઈ ટેન્શન નથી, તારું ખૂબ ભજન થાય, તારી બહુ મોટી મહેરબાની. એકનાથજી જે આગળ ગયા તો તુકારામજી ઉભા રહી ગયા, હે કૃપાનાથ, તે બહુ મોટી મહેરબાની કરી છે, એવું કઢુંગું ઘરવાળું આપ્યું છે, ગાળે જગાડે છે ને ગાળે સુવડાવે છે, દિવસમાં નિત્ય 100 ગાળો દે છે, જેથી કરીને માલિક જગતમાં કોઈ જગ્યાએ પ્રીતિ રહેવા પામી નથી, એક તારામાં પ્રીતિ લાગી ગઈ છે, તે બહુ મોટી મહેરબાની કરી છે, જેથી કરી આવું વઢકણું ઘરવાળું આપ્યું છે. તુકારામજી ગયા, તુલસીદાસજી ઉભા રહી ગયા, હે માલિક, તારી બહુ મોટી મહેરબાની, એવું ઘરવાળું આપ્યું અને કડવા વચનો કીધા, જેથી કરીને સંસાર છૂટી ગયો અને તારામાં પ્રીતિ થઈ, તે બહુ મોટી મહેરબાની કરી, કડવા વચનો કે એવું ઘરવાળું આપ્યું, તે બહુ મોટી મહેરબાની કરી. એ જે આગળ ગયા તો નરસિંહ મહેતા ઉભા રહી ગયા, હે માલિક, તારી બહુ મોટી મહેરબાની, તું મેતીને તેડી ગયો, જેથી કરીને હવે ભજનમાં કાંઈ વિક્ષેપ નથી, એ નિરાતે તારું ભજન થાય છે, તારી બહુ મોટી મહેરબાની. આ મહાપુરુષના વિચારો, કયા ગુરુ આપતો તારી મહેરબાની, વઢકણું આપતો તારી મહેરબાની, કડવા વચન કઈ એવું આપતો તારી મહેરબાની, ઉપાડી જાતો તારી મહેરબાની. પ્રત્યક્ષ પોઝિશનમાં બસ તારી મહેરબાની, આપણે તો આપણું ધાર્યું થાય તારી મહેરબાની, જરાક ધાર્યું ન થાય તા ઊંચા નીચા મળ્યા થવા. હે માં આસ્તિકાશ્ચ વિવેકિના, અતિ આસ્તિક હોય, અતિ વિવેકી હોય, ઠાકોર તું જે પ્રમાણ રાખે બસ એમાં તારી મહેરબાની, ભગવાન જે પ્રમાણ રાખે બસ એમાં રાજી, એમાં આનંદ, ભગવાનના સ્વરૂપમાં પૂર્ણ વિશ્વાસ હોય. ન તો દેશકાળમાં ભલ ભલાને પરમાત્માના સ્વરૂપમાં અવિશ્વાસ થઈ જાય, ભગવાન આમ કેમ કરતા છે એમ થઈ જાય. આવો નાનકડો મહાભારતનો એક પ્રસંગ તમને બતાવું. 13માને દિવસે અભિમન્યુ મરાણો, 14માને દિવસે ઘટુગ્રચ મરાણો, પાંડવ પક્ષમાં પાંડવોની છાવણીમાં સંકાર પથરાઈ ગયો, બધાના મન ખીન અને ઉદાસ બની ગયા, બંને પુત્રો ગયા છે, અર્જુન પણ આજ નેત્રો નીચા ઢાળી ગયા છે, યુધિષ્ઠિર જેવા ધીરજના ધરતલ પણ આજ હિંમત હારી ગયા છે, બધાની આંખોમાં આંસુ ભરાઈ રહેલા છે. પણ એ જ વખતે દ્વારકાધીશ થોડે દૂર ઉભા ઉભા મલક 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 મોઢું મલકાવી રહ્યા છે. યુધિષ્ઠિર મહારાજે ત્યાં સહન ન થયું, દ્વારકાધીશની પાસે આવીને કે માલિક, તમે અમારા પક્ષના કર્ણધાર ગણાવ છો. આજ આખો પક્ષ જયારે દુઃખમાં ડૂબી ગયો છે, બધાની આંખો ભીની થઈ છે, આપ મલક મલક મોઢું મલકાવો છો. માલિક, વાત સમજ્યામાં નથી આવતી, આમ કેમ? ત્યારે દ્વારકાધીશના મોઢામાંથી શબ્દ નીકળ્યો, યુધિષ્ઠિર સાંભળો, આજે યુદ્ધને 14 દિવસ થયા, પણ આજ સુધી હું નક્કી નહોતો કરી શકતો કે કોનો વિજય થશે, પાંડવોનો વિજય થશે કે કૌરવનો વિજય થશે. પણ આજ મને નક્કી થઈ ગયું છે કે બસ પાંડવોનો જ વિજય થશે, માટે મલક મલક મોઢું મલકાવું છું. પણ માલિક, એમ કેમ? આજ સુધી નક્કી ન થયું, અને આજ તો અમારો ગટુર ઘસ લાડક વાયો, મહાન વીર યોદ્ધો મરાણો, અને પછી વિજય, આમ કેમ? અંતર દ્વારકાધીશે કીધું, સાંભળો યુધિષ્ઠિર, એટલા માટે હું નક્કી નહોતો કરી શકતો પાંડવનો વિજય થશે કે પરાજય થશે, કારણ કે કર્ણની પાસે વૈજયંતી નામની ગજબની તાકાત શક્તિ હતી, અને એ શક્તિ એને અર્જુનને માટે રાખી મૂકી હતી, અને વૈજયંતી શક્તિ એવી હતી જેના પર પ્રહાર કરે એનો પ્રાણ લે. મને ભય એ હતો કે જે દાડે કર્ણ સેનાપતિ પદ સંભાળશે, અંતે દાડે વૈજયંતી શક્તિનો પ્રહાર કરશે, અને વૈજયંતી શક્તિને હું પણ રોકવા માટે શક્તિમાન નહોતો, અવશ્ય મેં એવો અર્જુનનો પ્રાણ લેશે એ ચિંતા મને કોરી ખાતી હતી. પરંતુ આ 14માને દિવસે આમને સામને યુદ્ધ ખેલાતા ખેલાતા ગટુરગચ્છ યુદ્ધના મેદાનમાં આવી ગયો. અર્જુન એક બાજુ ગયેલા છે, અને અર્જુનનું પદ ગટુરગચ્છે સંભાળ્યું છે, અને ગટુરગચ્છ યુદ્ધના મેદાનમાં ગાંડો બની બોથરાટી જયારે બોલાવવા માંડ્યો, અને ગટુરગચ્છનો આ વીર યુદ્ધ જોતાની સાથે ભલભલા કાંપવા લાગ્યા. અરે કૌરવ પક્ષને એમ લાગવા માંડ્યું કદાચ ગટુરગચ્છ સાંજ નહીં પડવા દે, અને ગટુરગચ્છે કર્ણનો જયારે સામનો કર્યો છે, અને કર્ણને પણ એમ લાગવા માંડ્યું કે ગટુરગચ્છ આજ મને સાંજ નહીં પડવા દે, અને ગટુરગચ્છથી ભયભીત બનેલા કર્ણને અનુસંધાન ન રહ્યું, અને પોતે અર્જુનને મારવા માટે રાખેલી વૈજયંતી શક્તિ એનો પ્રહાર એને ગટુરગચ્છની ઉપર કરી નાખ્યો. જે વૈજયંતી શક્તિ ગટુરગચ્છનો પ્રાણ લીધો, પણ હવે અર્જુન નિર્ભય થઈ ગયો છે, માટે કહું છું પાંડવોનો વિજય થશે, એટલા માટે આજે મલક મલક મોઢું મલકાવું છું, હવે પાંડવોનો વિજય નિશ્ચિત છે. એમ ભક્તજનો ઘણી ફેરી, પરાજય જયારે દેખાય ત્યારે આપણે જરાક દુખી બની જતા હોય છે, પણ પરાજયની પાછળ વિજય છુપાયેલો હોય છે એ ઠાકોરજી જાણતા હોય છે. નક્કી કરી રાખજો, ઠાકોરજીની ઘેર દેર છે પણ અંધેર નથી, અવશ્ય મેં ભવ્ય વિજય એક દાડો આપશે, ભવ્ય વિજય આપશે, ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખશે. હેમા આસ્તિકાશ્ચ વિવેકીના, જેને જિંદગીમાં પરમાત્માની પ્રત્યે અવિશ્વાસ પ્રગટ ન થાય એને આપ સંત સમજો. હેમા, ધીરજતાનો ત્યાગ નહીં કરનાર એને આપ સંત સમજો. આયાદ ભગવત ભક્તિ વર્જિત ક્ષણ માત્ર કહા, એક ક્ષણ પણ જેની પરમાત્માના ભજન વિના વ્યતીત થતી નથી આપ એને સંત સમજો. હે માં, તપૌ નિષ્ઠા નિર્ભયા, તપમાં રૂચિવાન હોય એને આપ સંત સમજો. સાધુ પુરુષના લક્ષ્યમાં તપમાં રૂચિ બતાવી, જો કે ભગવાનના ભજનમાં જેને આગળ વધવું હોય એ ત્યાગી હોય કે ગૃહી હોય, બધાને તપમાં રૂચિ રાખવી પડે. તપમાં રૂચિવાન વ્યક્તિ જ અધ્યાત્મ પથની યાત્રાની અંદર ગતિ કરી શકતો હોય છે. એમાં સાધુને તો ખાસ સમજે,
સંસાર છોડ્યો તય પૈ કાજ જેણે, ન ઈચ્છવું દેહી કશું ખવ તેણે,
સંસાર છોડ્યો તય પૈ કાજ જેણે, ન ઈચ્છવું દેહી કશું
છોડ્યો તય પૈ કાજ જેણે, ન ઈચ્છવું દેહી કશું ખવ તેણે,
સંસાર છોડ્યો તય પૈ કાજ જેણે, ન ઈચ્છવું દેહી કશું ખવ તેણે.
જે દેહોને તો તૃણ તુલ્યાઈ જાણે,
તો તૃણ તુલ્ય જાણે,
તે તઈ નો ત્રાસઈ ઉરે નો આવણે તે
મોતનો ત્રાસઈ ઉરે ન આવણે.
હે માં તપમાં રુચિ કરો એને આપ સંત સમજો. સંસાર છોડ્યો તપ કાજ જેણે ન ઈચ્છવું દેહિક સુખ તે. તપ કરીને પ્રભુને રાજી કરવા માટે ઇન્દ્રિયો અંતકરણને જીતી મન ઉપર વિજય પ્રાપ્ત કરી પ્રભુને રાજી કરવા માટે જેણે સંસાર છોડ્યો છે એને તપમાં સદૈવને માટે રૂચિ રાખવી. સારા ખાન પાનની અંદર મનને જવા ન દેવું. જે દેહને તો તૃણ તુલ્ય જાણે તે મોતનો ત્રાસ ઉરે કે માણે. આ શરીરને તૃણવત સમજતો હોય એ મોતથી કદી ડરે નહીં. દેહમ પાત્યામી અર્થ સાધ્યામી. દેહને જે થવું હોય થાય, બસ મારે મારો અર્થ પ્રભુને રીઝવવા છે, સિદ્ધ કરવો છે, એવો જેના લક્ષ્ય માં એને સંત સમજો. વિહલ્લાજી મારનો તો સ્પષ્ટ મત છે.
જે દેહને તો તૃણ તુલ્ય જાણે તે મોતનો ત્રાસ ઉરે નો આવણે.
જે દેહને તો તૃણ તુલ્ય જાણે તે મોતનો ત્રાસ ઉરે ન આવણે.
જો ઈચ્છવું દેહિ કા સુખાય કાય,
જો
તય પંથ માય
અદભુત વાત વિહલ્લાજી મહારાજ બતાવે. તમારે જલસા જ કરો, તાકાત જીના જ કરો. જગતમાં ઘણા બધા બેખના સ્થાનો પર ત્યાં જાઓ, બાકી મોક્ષની ઈચ્છા હોય તો બસ અહીંયા આવો. જો કે આજકાલ તો અર્થ આખા બદલી ગયા છો. સાધુ થવું તો સ્વામિનારાયણનું અને સર્વિસ કરવી તો ગવર્નરની. શું કામ? ગવર્નરની સર્વિસ કરીને તો પેન્શન મળે રાખે, અને સાધુ સ્વામિનારાયણના થાય ને તો હારી પર લાડવા ખાવા મળે. આખી કહેવત બદલાઈ નાખ્યો. કહેવત સાચી છે પણ અર્થ બદલી કાઢ્યો. સાધુ તો થાવ તો સ્વામિનારાયણનું લાડવા ખાવા નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ એવું અદભુત બંધારણ બાંધ્યું છે એ પ્રમાણે જો રહે ને તો સીધો દેહને છોડીને ભગવાન સ્વામિનારાયણના ધામ સુધી પહોંચે, અષ્ટાવરણની પાર પ્રભુ સુધી પહોંચી જાય. માટે સાધુ થાવ તો સ્વામિનારાયણનું નહીં કે લાડવા ખાવા. અને લાડવા ખાવા માટે સાધુ થઈ ધાન્યમાં વળે છે. હું કાઢી લો તમે ભગવાન સ્વામિનારાયણ તો અદભુત બંધારણ કર્યું છે. જગતમાં લોકો માને છે સ્વામિનારાયણના સાધુને ખૂબ લાડવા ખાવા. ભગવાન સ્વામિનારાયણ બંધારણ કરી દીધું, હે પરમહંસો સ્વીટ ભોજન થકી તો તમે ઝેરની જેમ દૂર રહેજો, કદી પણ મિષ્ટ ભોજનમાં આશક્ત બનશો નહીં. હરિભક્તોનો અતિ આગ્રહ હોય તો દ્વાદશી પૂનમ પડવો તે દાડે લગારે એક હરિભક્તને રીઝવવા માટે લેજો, બાકી મિષ્ટ ભોજનથી સદૈવને માટે દૂર રહેજો. પણ આજે તો બધી વાત ભૂલાઈ ગઈ છે. લોકો એમ માને છે બસ હારું ફારું ખાવા માટે સાધુ થવાનું. ભોજન સરસ હોય ત્યાં સુધી ભજન સરસ ક્યારે ન થાય. સરસ ભજન કરવા માટે ભોજનને નિરસ કરવું પડે છે. ભજન વધારવા માટે ભોજન ઘટાડવું પડે છે. જેનું ભોજન ઘટે એનું ભજન વધે, એ સિદ્ધાંત વાત છે. તપની અંદર રૂચિવાન હોય હે માં એને આપ સંત સમજો. અદભુત અદભુત લક્ષણો સંતના બતાવ્યા છે. અને ત્યારબાદ કીધું, માં સાંભળે હું તને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સાધુ પુરુષના પ્રસંગ થકી જે પ્રાપ્ત થાય છે એના લક્ષણ બતાવું. અદભુત ધર્મનું નિરૂપણ કર્યું છે. ધર્મ કોને કહેવાય? ધર્મનું સ્વરૂપ બતાવતા ભગવાન શ્રીહરિ બોલ્યા, હે માં શાસ્ત્રમાં બતાવેલા સદાચાર પ્રમાણે જીવનને વ્યતીત કરવું, શાસ્ત્રની અમન્યાને અનુસંધાન રાખીને જીવનને જીવવું. જે જીવન પોતાના આત્માના શ્રેયને માટે હોય, પોતાના શરીરના શ્રેયને માટે હોય અને પોતાના જોગમાં આવેલ તમામના માટે શ્રેયસ્કર બને, માયને આપ ધર્મ સમજો. અને હેમાં એવા ધર્મવાન પુરુષની બહુ મોટી મહત્વતા હોય છે. ધર્મ નિષ્ઠેસ્ત પુરુષા હીન જાતિ કુલો પીવા બ્રહ્મા દિવિ પૂજ્ય શ્લાઘ્ય જાયતે. અદ્ભુત શદાનંદ સ્વામી શ્લોક લખ્યો, ધર્મવાન પુરુષ પોસાય તે જ્ઞાતિમાં જન્મ્યો હોય, અરે હીન જ્ઞાતિમાં કેમ નથી જન્મો, પણ જો ધર્મનું પાલન કરે છે તો બ્રહ્મ આદિકને પૂજન કરવા યોગ્ય બને છે. અને ભક્તો તમે દ્રષ્ટિ શાસ્ત્ર પર નાખશો તો તમને જોવા મળશે, હીન જ્ઞાતિમાં જન્મેલાય પણ બ્રહ્મ આદિકને પૂજન કરવા યોગ્ય બન્યા છે. જુનાગઢનો ભંગી ગોવો નાનદા સ્વામી એમ કે, ગોવા તું હું જયારે દેહ છોડશો ને અક્ષરધામમાં ગોઠણ ઉપર ગોઠણ દબાવીને બેસશો એમ. અરે લીમલી ગામનો જાતનો વાઘરી સગ્રામ, પણ ધર્મવાન પુરુષ હોવાથી ભગવાન સ્વામિનારાયણને સાત સાત દાડા સુધી એને આંગણે રોકાવું પડ્યું છે. એક એક ઇતિહાસ તપાસો. નંદ નામનો ભંગી જગન્નાથપુરીની અંદર જાય, જગન્નાથજીને મંદિરમાંથી બહાર આવીને દર્શન આપવા પડે. અરે રોહિદાસ હરિજન જ્ઞાતિમાં જન્મ હતો, ભગવાન એને ત્યાં સેવા કરવા માટે આવે. શબરી ભીલ જ્ઞાતિમાં જન્મી હતી, પણ ભગવાનને એના હેઠા બોર ખાવા પડે. આ કથા એ બતાવે છે, ભગવાનના ભક્તો યાદ રાખજો, શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ ધારણ થાય બહુ સારી વાત છે, પણ શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ ધારણ થાય એ જેટલું શ્રેષ્ઠ છે એના કરતા શ્રેષ્ઠ જીવન જીવવા એ વધારે શ્રેષ્ઠ છે. અરે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો હોય પરંતુ જીવન જો હલકટ હોય, દારૂપાન માંસ ભક્ષણ વિચાર પાપાચાર ચોરી વેસન કુટેવો, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા પછી શું ફાયદો છે, શું ફાયદો, કઈ જ્ઞાતિમાં જન્મ્યા છે એના કરતા જન્મ ધારણ કર્યા પછી જીવન કેવું જીવીએ છીએ એની સાથે બહુ મોટો મતલબ છે. ભગવાને આપણને શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ આપ્યો છે, શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ આપ્યો છે તો જીવન પણ હવે શ્રેષ્ઠ જીવી બતાવીએ, એમ જીવન પણ શ્રેષ્ઠ જીવીએ. ભગવાન શ્રીહરિએ સામાન્ય ધર્મો બતાવ્યા છે કે મનુષ્ય માત્રનું જીવન આવું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, તો મનુષ્ય માત્ર જેટલા મનુષ્ય કહેવાય એને કદી જિંદગીમાં દારૂ ન પીવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ બોલે એની જિંદગીમાં દારૂ ન પીવો જોઈએ. આજકાલ તો લોકો મહેફિલમાં દારૂના પ્રયોગો કરે છે, મહેફિલમાં દારૂના પ્રયોગો કરે છે. ભક્તજનો હું તો તમને ત્યાં સુધી કહું, તમારી બહેન દીકરીઓના સંબંધ કરો ને તોય પણ સંપત્તિને જોઈન નહીં કરશો, ચામડીને જોઈન નહીં કરશો, સંસ્કારને જોઈન કરશો. મને તો ક્યારે જીવનમાં બહુ દુઃખ આવી પડશે, બહુ દુઃખ, કદાચ ઓછું ધન હશે ને લુખો રોટલો અને છાશ કાન પણ જિંદગી જીવી શકાશે, પલ્લાન જો કોઈ દારૂડિયાની સાથે પરણાવી દીધી બેન દીકરીને, કોઈ માઉસ ભક્ષીની સાથે પરણાવી દીધી, એને કેમ જિંદગી પાર ઉતારવી. અરે જે બેન દીકરીએ જિંદગીમાં મોઢામાં લસણ ડુંગળી નથી મૂક્યા, એવી પવિત્ર નારીને, એવી પવિત્ર બેન દીકરીને લઈને તમે કોઈ દારૂડિયાની સાથે ધનને જોઈને પરણાવી દેશો ને જિંદગી કેમ કાઢવી એમ. ક્યારેક ક્યારેક બલબલા થાપ ખાઈ જાય, બલબલા થાપ ખાઈ જાય. મેંગણી ગામના માનભા બાપુ પણ થાપ ખાઈ ગયા હતા, પોતાની દીકરી નાનુબાને લઈને ભડકલા ગામની અંદર પરણાવ્યા હતા, મોટું રાજ જોઈને પરણાવ્યા. નાનુબા તો પરમ એકાંતિક ભક્ત છે, પરણી જાન તો સાસરે પહોંચી પણ પોઝિશન એ નિર્માણ થઈ, જાન જ્યાં સાસરે પહોંચી એટલે તુરંત એમ કીધું, અહીંયા મઠ છે હાલો દર્શન કરવા. નાનુબાનું મન એકદમ અચકાણું, મઠ, હું તો ભગવાન સ્વામિનારાયણની શિષ્યા અને મઠ, મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા માટે મારે બધું જ મળી ગયું છે. મનમાં એમ થયું ના કહી દઉં, પણ વળતો વિચાર થયો પહેલે દાડે ક્યાં ના કહેવી, હાલો સાથે ગયા છે. પણ જ્યાં મઠની અંદર પગ મૂક્યો, દારૂની બોટલો ભરેલી પડી હતી અને માઉસ કપાતું હતું. આ દ્રશ્ય જો નાનુબાએ પ્રશ્ન કર્યો જાનડીઓને, આ બધું શું, આ તમારા લગ્ન થયા છે, આપણે કુળાચાર છે કે જ્યારે કોઈ પણ નવોઢા નારી પરણીને આવે, કોઈ પણ રાજકુમારના લગ્ન થાય એ વખતે જાન પરણીને આવે ને પછી અહીંયા માતાજીની પાસે લાવવામાં આવે છે, આ બધી વસ્તુ માતાજીને ધરાવીને પછી બધાને પ્રસાદ લેવાનો હોય છે. નાનુબાનું હૃદય તો કકળવા લાગ્યું, આ મારા પિતાશ્રી મને અહીંયા પરણાવી, અહીંયા પરણાવી. માતાજીને ધરાવીને પછી કીધું લો આ જમો. નાનુબા કે અમારાથી જમાય તો નહીં, આનો સ્પર્શ પણ ન કરાય. અરે માતાજીને વંદના કરો. નાનુબાઈ કહ્યું સાંભળો, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે, જેને દારૂ માંસ ખપતો એ દેવદેવીને વંદન પણ ન થાય, વંદન પણ નહીં કરું. અને એને પતે એકદમ ક્રોધાયમાન બન્યા. બીજાએ સમજાવ્યા છે ધીમા ખમો, હજુ નવે નવા છે પછી માની જશે, પણ એને ખબર નથી આ નકલ રંગ નથી, આ તો ભગવાન સ્વામિનારાયણનો છડેલો કેસરી રંગ છે, આ કોઈ દી ન ઉતરાય. બે ચાર દાડા થાય પછી માની જશે, ધીમા ખમો. નાનુબાને માઉન સાદિક તો ન ખવડાયું, ઘેરે આવ્યા પણ રોજ રોજ એનો પતિ આગ્રહ કરે તું દારૂ પી, મારી સાથે એક પ્યાલી તો લે. નાનુબા કે નહીં શક્ય બને. નાનુબા જમે છે એની અંદર, પછી લસણ ડુંગળી નાખવા મીંડ્યા છે. નાનુબાએ જમવાનું બંધ કર્યું. ત્રણ ત્રણ દાડાના નાનુબાનો ઉપવાસ થયા છે. એક દાડાનો પતિ દોડતો દોડતો આવ્યો છે અને કીધું આજ તને દારૂ પાવો છે. નાનુબાએ દોડીને ઘરમાં ઘરી જઈને અંદરથી દરવાજા બંધ કરી દીધા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, કૃપાનાથ કૃપાનાથ તારે મને આવાજ ઘેરે મોકલવી હતી તો પેલા શા માટે સત્સંગીની ઘેરે જન્મ આપ્યો તે મને, આ તે શું કર્યું? દરવાજા અંદરથી બંધ કરી દીધા. બહારથી એના પતિ કીધું સાંભળ, આવતીકાલે જરૂર તને દારૂ પાવામાં આવશે, તારે જેને યાદ કરવાની કરી લેજે, તારે જેને બોલો એને બોલાવી લેજે, કાલ તને દારૂ પાયે છૂટકો છે. નાનુબાની આંખોમાંથી આંસુઓની ધારાઓ થાય છે. એક પત્ર લખ્યો છે પોતાની ઘેરે, એક વિશ્વાસુ માણસને આપીને કહ્યું, તું માર તે ઘોડે જા અને મારા પિતાશ્રીને ત્યાં પત્ર પહોંચાડ. એના પિતાશ્રી તો ધામમાં ગયા છે, પણ માધવસિંહ અને એના બીજા ભાઈ મેરુવા બંને જીવંત છે. એ પત્ર લઈને મારતે ઘોડે માણસ આવ્યો છે. માધવસિંહના હાથમાં પત્ર આપ્યો. પત્ર ખોલ્યો, પત્રમાં લખ્યું છે, મારા માના જાયા વીર માધવસિંહ મેરુભા, આજ પાંખ વિનાની પંખડી જેમ તડફડતી હોય આજ તારી બહેન તડફડી રહી છે. પિતાએ ધનને જ જોયું, સંસ્કારને ન જોયા, સત્સંગ ન જોયો અને લઈને મને દારૂડીની સાથે પરણાવી છે. ભાઈ મને દારૂ પાવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો છે, ભગવાનની ઈચ્છાથી હજુ તો બચી છું, પણ આવતીકાલે જરૂર મને દારૂ પાશે. પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે મરી જાયશ પણ મોઢામાં દારૂ નહીં મૂકું, મોતને પસંદ કરીશ પણ મોઢામાં દારૂ નહીં મૂકું. મેં પ્રતિજ્ઞા કરી છે, મારી જાય વીર તારે મારું મોઢું જોવું હોય તો આવતીકાલનો સવાર થઈ પહેલા પહોંચી જાજે, અને નહીં તો પછી પાછળથી મારું ખાપણ મોકલી આપજે. લિખિતન, પાંખ વિનાની પંખડીની જેમ તડપતી તારી બેન નાનુબા. એના જય સ્વામિનારાયણ વાંચજે. અને માધવસિંહ મારું મેરુભાઈ આ પત્ર વાંચ્યો છે, આંખ લાલ ઘઉં થઈ છે, શરીરના 3.5 કરોડ રૂવાળા ખરડાઈ ગયા છે. મારી બેનની આ હાલત, પોતાનું આખું સૈન્ય લઈ અને માધવસિંહ મેરુભા ઉપડ્યા છે. ભડકલા ગામના પાદરમાં હજુ તું દિવસ ઉગે પેલા પહોંચી ગયા છે. આ બાજુ દિવસ ઉગ ઉગ્યા થયો છે અને નાનુબાનો પતિ અને દારૂ પાવા માટે કેટલાય માણસો લઈને આવ્યો છે. બારણું ખટખટાયું, બારણું ખોલ, બારણું ખોલ. અને નાનુબાએ જયારે બારણું ન ખોલ્યું, ધક્કા મારીને બારણાને તોડી નાખ્યો છે. અને બારણાને તોડીને એનો પતિ કેટલાય માણસોની સાથે અંદર પ્રવેશ કર્યો. અને નાનુબાને જ્યાં દારૂ પાવાની તૈયારી કરી, એ જ વખતે આ બાજુ માધવસિંહ મેરુબા પહોંચી ગયા છે. નાનુબાને મોઢામાં દારૂ પાવાની અને દેડવાની જે તૈયારી કરતા હોય ત્યાં તો માધવસિંહ મેરુભાઈ સિંહની જેમ સલાંગ મારી છે અને પાછળ એકદમ કાઠલો પકડીને ફગાયો છે. અધમ પાપીનારા ધમ, આ મહામ દેવી સમાન મારી બહેન મેં તને પરણાવી, અધમ પાપી મારી બહેનને દારૂ પાવા તૈયાર થયો છે, એને મારી અને કંઈક ને કતલે આમ બોલાવી. અને માધવસિંહ મેરુભા નાનુબાને કીધું, બેન બોલ તારી શું ઈચ્છા છે? બસ ભાઈ મને પાછી તેડી જા, હું ઘેરે બેસીને ભજન કરીશ, હવે મારે જિંદગીની અંદર નથી લગ્ન કરવા, હવે મારા માટે પતિ તો બસ એક ભગવાન સ્વામિનારાયણ છે. અને નાનુબાને પાછા લાવ્યા છે. નાનુબાએ જીવન પર્યંત ભજન કર્યું અને એવા તો મહાન ભક્ત બન્યા છે. ભગવાન સ્વામિનારાયણને આગળ જે વસ્તુ અર્પણ કરે, ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી પ્રગટ થઈ નાનુબાના હાથમાંથી હાથ હાથ વસ્તુ ગ્રહણ કરે. માટે ભગવાનના ભક્તો ખાસ કહું છું, તમને તો ખાસ ભલામણ કરું છું, ખાસ ભલામણ કરું છું, કદી પણ આ જગતની જાયદાદને જોશો નહીં, આ જગતની મિલકતને જોશો નહીં, સંસ્કારને જોઈને બેન દીકરીઓને આપજો. એવા ઘરમાં આવજો, તમે જાઓ ભલે લુખો રોટલો બેન ખાતી હોય, પરંતુ તમને જોશે તો રાજી થશે. જે ઘરમાં બેસી નિરાતે ભગવાન શ્રીનું ભજન થઈ શકતું હશે, સાથે બેસીને ભગવાનના ચરિત્રનું ગુણાનવાદ થઈ શકતું હશે, અરે સાથે બેસીને વચનામૃત વંચાતું હશે, સાથે બેસીને પ્રભુની ધૂન થતી હશે, સાથે બેસીને આજ મારે ઓરડાના પદો ગવાતા હશે, બસ એવા ઘરમાં બેન દીકરીઓને આપજો. અને ભગવાનના ભક્તો, જિંદગીમાં કદી પણ ગમે તેવી પોઝિશન નિર્માણ થાય, દારૂને પીવાની તો શું વાત, એને સ્પર્શ પણ નહીં કરશો, એનો સ્પર્શ પણ નહીં કરશો, આપણે કોણ છે વાતને જિંદગીમાં કદી ભૂલશો નહીં. હું તો કહું, કદાચ એક ઘટના નહીં જ ઘટી હોય, પણ કદાચ દેશ પ્રદેશમાં રહેતા કોઈ કુસંગને અવલંબન કરી અને ભૂલ થઈ ગઈ હોય, કદાચ ક્યારેક લેવાઈ ગયો હોય, ભગવાન બહુ દયાળુ છે. ભગવાન શ્રીહરિ મંદિર ની અંદર પ્રગટ બિરાજે છે. પરમ પૂજ્ય આચાર્યજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે સ્વરૂપમાં પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. એની પાસે જઈ હાથ જોડી પ્રભુની માફી માગજો કૃપાનાથ, અજ્ઞાત અવસ્થામાં ક્યારેક મારથી ભૂલ થઈ ગઈ છે, માલિક મને માફ કરે, આજ પછી જિંદગીમાં ભૂલ નહીં કરું, માલિક કદી પણ દારૂનો સ્પર્શ સુધા નહીં કરું, મીટનો સ્પર્શ પણ નહીં કરું, મને માફ આપી દે, મને માફી કરી દે. ભગવાન બહુ દયાળુ છે, માફી આપી દેશે, પણ જિંદગીમાં ફરીને ક્યારે ભૂલ ન થાય, બસ આવું જીવન જીવશો. ઠાકોરજી આપણને સત્સંગમાં જન્મ આપ્યો છે, સત્સંગમાં જન્મ બધું જ મળે, પણ સત્સંગમાં જન્મ ક્યાં મળે? લઈને પાકિસ્તાનમાં ભેળવી દીધો તો હું કરત કોજી. ઠાકોરજીએ દયા કરી આવા સત્સંગની મધ્ય જન્મ આપ્યો, આવા શ્રેષ્ઠ કુળની અંદર જન્મ આપ્યો છે. માટે ભગવાનના ભક્તો દિવ્ય અને ભવ્ય જીવન જીવશો, દિવ્ય અને ભવ્ય જીવન જીવશો. સુરત મુનિ કે પ્રતાપસિંહ બાલ પ્રભુ ઘનશ્યામ સામાન્ય ધર્મો સમજાવી રહ્યા છે. મનુષ્ય માત્ર જિંદગીમાં કદી દારૂ ન પીવે, કદી માઉસ ન ખાય, મીટ ન ખાય, કદી ચોરી ન કરે, પર નારીની સાથે કદી પણ સંબંધ ન બાંધે, અને સ્ત્રી ભક્ત કદી પર પુરુષની સાથે સંબંધ ન બાંધે. જિંદગીમાં કોઈ ઝૂકતું ન રમે, કોઈ પ્રકારનું વેસન ન રાખે, અનીતિથી જીવન ન જીવે, અહિંસામય જીવનને વ્યતીત કરે. આ બધા સામાન્ય ધર્મો છે. સામાન્ય ધર્મ બતાવ્યા પછી વિશેષ ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બધાને અલગ અલગ ધર્મ બતાવ્યા છે. પ્રથમ બ્રાહ્મણોના ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણોએ શમ દમ ક્ષમા શાંતિવાન જીવન જીવે. બ્રાહ્મણનું જીવન નિર્વેશની હોય, નિર્ગુણ જીવન હોય, દિવ્ય જીવન હોય, કુટેવોથી રહિત હોય, શમ દમ ક્ષમા શાંતિવાળો હોય, બ્રાહ્મણ વિદ્વાન હોય, વેદનો ભણેલો હોય, અનેક શાસ્ત્રનો પારંગત હોય, ત્રણ ગુરુ તન વર્ણના ગુરુ હોવાને નાતે અનેકનો ઉદ્ધાર કરનારો હોય, સ્વયં તો તરનારો હોય, અનેકને તારનારો હોય, આવું દિવ્ય ભવ્ય બ્રાહ્મણનું જીવન હોય. બ્રાહ્મણનું જીવન બતાવ્યા પછી ક્ષત્રિયનો ધર્મ બતાવ્યો. ક્ષત્રિયનો ધર્મ શું છે? ક્ષત્રિયના ધર્મમાં બતાવ્યો છે સાધુ બ્રાહ્મણ ગાય આદિકનું સંરક્ષણ કરવું, રહિતનું સંરક્ષણ કરવું, એ ક્ષત્રિયનો ધર્મ છે. અને ભક્તજનો જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ક્ષત્રિય પુરુષોએ પોતાના ધર્મોને બજાવ્યા છે, ધર્મોને બજાવ્યા છે. બુબગઢના આપણા ક્ષત્રિયોએ પણ ધર્મ બજાવ્યો હતો, ગઢપુરનો ઇતિહાસ ભૂલાયો નથી. જળજળીના ઉત્સવનો સમય જતો જઈ નહોતું શકતું, વચ્ચે મુસ્લિમ લોકો રોકતા હતા, પરંતુ માથા આપીને પણ એક સદૈવને માટે બંધ માર્ગને ખુલ્લો કરાયો છે. ક્ષત્રિયનો ધર્મ છે, ધર્મને માટે પોતાના માથા આપીને ધર્મનું જતન કરે, ક્ષત્રિયનો ધર્મ છે. અરહિતને કેમ સુખ થાય એ રીતે વર્તે એ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિયનું એ પરમ ધર્મ છે. રહિતનું સુખ એ અમારું સુખ છે, એનું પાલન કરો એ મારો પરમ ધર્મ છે. અનભક્તજનો ક્ષત્રિયોએ ધર્મ બજાવ્યા પણ છે, યાદ કરો, ભૂલાયો નથી મોરબીનો ભવ્ય ઇતિહાસ. મોરબીના પાદરમાં વહેતી મચ્છોના તટ ઉપર મોરબીના રાજકુમાર કેટલાક નાના બાળ મિત્રોની સાથે ખેલવા માટે આવ્યા છે, અને એમાં અચેતની દ્રષ્ટિ પડી. કેટલાક ઊંટ ઉપર બેસી બેસી નિરાધાર લોકો સિંધ પ્રદેશમાંથી કોઈ જગ્યાએ આશરો મળે તો બેહણા કરી આશાય ત્યાંથી પ્રસાર થઈ રહ્યા છે. પણ મુખ મુદ્રા જોતા એમ લાગ્યું છે કે બધા નિરાધાર અને દુઃખી હોય. નાના એવા રાજકુમારે પ્રશ્ન કર્યો, આપ કોણ છો, કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જવાની ઈચ્છા રાખો છો? અને એ વખતે નિરાધાર લોકોના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, અમે સિંધ પ્રાંતમાંથી આવીએ છીએ, મલેચ્છ લોકોએ અમારા ઉપર ઉપદ્રવ કર્યો, અમારી બેન દીકરીઓને શીળો બચાવવા માટે અમે જન્મ ભૂમકાનો ત્યાગ કર્યો છે, કોઈ જગ્યાએ આશરો મળે આશરેની આશાએ અમે સિંધ પ્રાંતનો ત્યાગ કરીને આ બાજુથી પ્રસાર થઈ રહ્યા છીએ. અને એ જ વખતે નાના એવા રાજકુમારે કહ્યું છે, અબ થોડી વાર થોભો, એક પણ કદમ અહીંથી આગળ વધો તમને સૂર્યનારાયણના સોગંધ છે, હમણાં હું પાછો આવું છું. બોલતા બોલતા 8-10 વર્ષના રાજકુમાર દોડતા દોડતા રાજ કચેરીમાં ગયા છે, પણ કામ પ્રસંગે રાજા બહાર ગયા છે, રાજરાણી બેઠેલા છે. માતુશ્રીને વંદના કરીને કહ્યું છે, મામા મારા પિતાશ્રી ક્યાં? બેટા તારા પિતાશ્રી તો કામ પ્રસંગે બહાર ગયા છે, બોલ બેટા શું કામ છે? માં નિરાધાર કેટલાય લોકો સિંધ પ્રાંતમાંથી પોતાની જન્મ ભૂમકાનો ત્યાગ કરી મા દીકરીઓની શિયાળ અને ઇજ્જત બચાવવા માટે જન્મ ભૂમકા છોડી નીકળ્યા છે, કોઈનો આશરો માગે છે, તો મેં પૂછવા માટે આવ્યો છું, નિરાધાર લોકોને આપણે આપણા રાજ્યમાં લાવશું? અને આટલા શબ્દ સાંભળતાની સાથે રાણીએ બે કદમ આગળ વધી અને જોરથી કુંવરના ગાલ ઉપર થબાટ મારી દીધી, અને થબાટ વાગતાની સાથે રાજકુમારની આંખોમાંથી દોડ 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 આસોડા વહેતા થયા. માં માં તે મને કેમ થબાટ મારી? મામે શું ભૂલ કરી? અમે રાજા છીએ, અમે ક્ષત્રિય છીએ, માં આપણો પરમ ધર્મ છે, નિરાધાર રયતનું સંરક્ષણ કરું માં, તે મને કેમ થપાટ મારી? આટલા શબ્દ સાંભળતા રાણીની આંખોમાંથી પર દોડ 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 આંસુડા વહેતા થયા. રાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, બેટા બેટા, આજ જે ઘટના ઘટે એમાં તારો વાંક નથી, વાંક મારો છે. સાંભળ, તું જયારે 3 મહિનાનો હતો, એક દાડો હું બ્રાહ્મણ પત્નીઓની સાથે મચ્છમાં સ્નાન કરવા ગઈ હતી, અને સ્નાન કરીને જયારે પાછી આવીને ત્યારે તને દાસી ધોડાવતી હતી, અને દાસીની ગોદમાં તને ધાવતો જોતાની સાથે એકદમ મેં તને ઉંચકી લીધો હતો. ઘોડીએ ઊંધો ટીંગાળી માથા પર ટાપલીઓ મારી મારી અને બધા દૂધની મેં તને ઉલટ કરાવી નાખી હતી. પણ આજ મારું હૃદય એમ કહે છે, બધા દૂધની ઉલટી થતા થતા એકાદ એ દાસીના દૂધનું બુંદ તારા પેટમાં રહી ગયું હશે, જેને લઈને આજ તું પૂછવા માટે આવ્યો. ને તો બેટા, તું પૂછવા માટે ન આવ્યો હોત, નિરાધાર લોકોને લઈને આ રાજ્યમાં આવ્યો હોત. આ ક્ષત્રિયનો ધર્મ છે, આ રાજવી પુરુષોનો પરમ ધર્મ છે. અદ્ભુત રીતે ક્ષત્રિયનો ધર્મ બતાવ્યો છે.